ಇರೋ ಮಂಗಲಂ ಗೌತಮೋಗಳಿ, ಮಂಗಲಂ ಕುಂದುಕುಂದಾರಿಯೋ ಜೈನ್ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಸರ್ವ ಮಂಗಲ್ಯ ಮಂಗಲ್ಯಂ ಸರ್ವ ಕಲ್ಯಾಣ ಕಾರಕಂ ಪ್ರಧಾನಂ ಸರ್ವ ಧರ್ಮಾಣಂ ಜೈನಂ ಜಯತು ಶಾಸನಂ. ಓಂಕಾರ ಬಿಂದು ಸಂಯುಕ್ತಂ ನಿತ್ಯಂ ಧ್ಯಾಯಂತಿ ಯೋಗಿನ ಕಾಮದಂ ಮೋಕ್ಷದಂ ಚೈವ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ. ನಮ ಸಮಯ ಸಾರಾಯ ಸ್ವಾನುಭೂತಿಯ ಚಕಾಸ್ತೆ ಚಿಸ್ವಭಾವಾಯ ಭಾವಾಯ ಸರ್ವಭಾವಾಂತರ್ಚಿತೆ ಅಜ್ಞಾಂತಿಮಿರಾಂಧಾನಾಂ ಜ್ಞಾನಜನ್ಸಲಾಕಯ ಚಕ್ಷುರುನ್ಮಿಲಿತಮ್ಯನಂ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ. ಆತ್ಮಜ್ಞಾನಂ ಸ್ವಯಂ ಜ್ಞಾನಂ ಜ್ಞಾನಾದ ಅನ್ಯತ್ ಕರೋತಿ ಕಿಂ ಪರಭಾವಸ್ಯ ಕರ್ತಾತ್ಮ ಮೋಹೋಯಂ ವ್ಯವಹಾರಿಣ. ಮಂಗಲ್ಮಯ ಮಂಗಲ್ಕರನ್ ವೀತರಾಗ ವಿಜ್ಞಾನ ನಮೂತಾ ಹಿ ಜಾತೆ ಭಯ ಹರಿಹಂತಾದಿ ಮಹಾನ್. ಓಂ ನಮಸ್ಸಿದೇವ್ಯ ನಮಸ್ಸಿದೇವ್ಯ ನಮಸ್ಸಿದೇವ್ಯ. ಮಹಾವೀರ ಪರಮಾತ್ಮನ ಶಾಸನ ಮಹಾ ಕುಂಕುನಾಚಾರ್ಯ ಭಗವಾನ್ ಅಮ್ನಾಯ ಮಾ ಅಮೃತಚಂದ್ರ ಆಚಾರ್ಯ ಭಗವಾನ್ ಪರಂಪರಾ ಮಹಾ ಪರಂ ಕೃಪಾಳು ಪೂಜ್ಯ ಗುರುದೇವ್ ಶ್ರೀನೋ ಮಂಗಲ್ಮಯ ದಿವ್ಯ ಧ್ವನಿ ಸ್ವರೂಪ ಅದ್ಭುತ ವಾಣಿ ಆಪಣೆ ಸಾಂಭಳಿ ಅನಾದಿ ಕಾಳಥಿ ಭೇದ ವಿಜ್ಞಾನಥಿ ಜೀವೋ ಸಿದ್ಧ થયા છે અને ભેદ વિજ્ઞાનના અભાવમાં બંધાયા છે. ભેદ વિજ્ઞાનનો અર્થ અભેદ સ્વરૂપના લક્ષે જીવો છૂટા છે અને ભેદના લક્ષે બંધાયા છે. ચાહે ભેદની અંદરમાં ગુણોનો ભેદ હોય કે પર્યાયોની અંદરમાં એકતા બુદ્ધિ હોય કે પર્યાયની અંદરમાં નવ તત્વની વાત હોય, એ બધા ભેદોની ચર્ચા છે અને ભેદોથી બધા બંધાય છે. વિકલ્પના એકત્વથી બંધાય છે અને વિકલ્પના હટવાથી, વિકલ્પથી હટી જવાથી, સ્વરૂપનો લક્ષ્ય કરવાથી બધા છૂટે છે. ચિંતન મનન ઘોલન એ વિકલ્પ છે અને એ વિકલ્પથી, ઘોલનથી, ચિંતન મનનથી કોઈ એમ સમજે કે આપણે તત્વને પાર પામી જશું તો એવું નથી. થાય છે આત્માર્થીની ભૂમિકાની અંદરમાં, મુમુક્ષુતાની અંદરમાં એ થાય છે, આવે છે. ચિંતન મનન જીવનની અંદરમાં એને ચાલતું હોય છે, પણ એનાથી છૂટી જવાશે એવું નથી. આત્માર્થીઓ ખૂબ સ્વાધ્યાય કરતા હોય, ખૂબ ચિંતન મનન કરતા હોય, પરંતુ એનાથી કામ થાય એટલે વિકલ્પથી નિર્વિકલ્પતા થાય એવું નથી. ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે. ભેદ વિજ્ઞાન એટલે જેવો પોતાનો સ્વભાવ છે એવું ભાન એણે કર્યું નથી, એવું ભાન કરે તો સિદ્ધ થાય. પોતે પરિપૂર્ણ સિદ્ધ છે એવું ભાન કરે તો એ સિદ્ધ થાય. એણે પોતાના સ્વભાવનું ભાન આજ દિવસ સુધી નથી કર્યું અને એને લાગે છે કે આનાથી છૂટી જાય, આનાથી છૂટી જાઓ, કર્મથી, એમાં ગુરુદેવે લીધું, કર્મથી છૂટી જાય અને મોક્ષ થઈ જાય એવું છે નહીં. કારણ કે કર્મથી બંધાયેલો જ નથી, બંધાયેલો છે પોતાના સ્વભાવનું લક્ષ્ય નહીં કરવાને કારણે. વ્યવહારના વચનોનો ભંડાર છે જીનવાણીની અંદરમાં અને એ વ્યવહારના વચનોને એ પકડીને પોતાનું આત્મહિત રસ્તે આગળ વધતા થાય છે એવી એને ભ્રાંતિ થઈ છે. ખરેખર વ્યવહારના વચનો પર પદાર્થમાંથી છોડાવવા માટે, પ્રમાણની મર્યાદામાં લાવવા માટે વ્યવહારના વચનો હોય છે, પણ વ્યવહારથી આગળ વધીને જે નિશ્ચયની વાત છે, એટલે કે પ્રમાણમાંથી નહીં કાઢીને જે નિશ્ચયની વાત છે, એટલે કે સુધાત્માની વાત છે, એટલે કે ભગવાન આત્માની વાત છે, અનાદિ અનંત અભેદ એકરૂપ પરમાત્મા હું છું એ દ્રષ્ટિ, એ લક્ષ્ય જ આત્માની અનુભૂતિ થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી એક વાત બહુ સુંદર કરી કે આ બહુ ટૂંકી વાત છે, બહુ નાની વાત છે. હવે નાની વાત છે અને નાની વાત એને નાની લાગતી નથી, નાની વાત એને લાંબી લાગે છે, એનું કારણ શું છે? એનું કારણ એ વિકલ્પોને ઝાડમાંથી બહાર નથી આવતો. આમથી આમ ને આમથી આમ, અહીંથી આમ ને ઓમથી આમ, પ્રભુ વસ્તુની અંદરમાં આમ છે અને અન્યથા નથી. હું પરમાત્મા છું ને અન્યથા નથી, બસ એ વસ્તુની વ્યવસ્થા છે. ને જ્યાં સુધી એ વસ્તુને જ્ઞાન દર્શન ચારિત્રના ભેદથી પણ જુએ છે ત્યાં સુધી વસ્તુ હાથ નથી લાગતી. હવે જયારે જ્ઞાન દર્શન ચારિત્રના ભેદથી જુએ ત્યારે વસ્તુ હાથ ન લાગે અને રાગ જીવમાં થાય છે એવું મને અને એને વસ્તુ હાથ લાગી જાય અને એ રાગને અભાવ કરવાનો પ્રયત્ન કરે, આશ્રમનો નાશ કરવાનો પ્રયત્ન કરે, પાપ પુણ્યના પરિણામને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરે અને વસ્તુ સ્વભાવની દ્રષ્ટિ થઈ જાય, એવું ત્રણ કાળમાં થતું નથી. ભૂલ ખરેખર લાંબી નથી, એક જગ્યાએ આવવાનું છે, બીજો કોઈ માર્ગ નથી. હવે એને એક જગ્યાએ આવો એટલે બહુ સીધી વાત છે. તમને દસ અપેક્ષાઓ હોય ને એમાંથી એક સિલેક્ટ કરવાની હોય તેમાં તકલીફ થઈ શકે, પણ એક જ વાત છે કે સ્વનું લક્ષ, હું પરમાત્મા છું એવી સમજણ, અને એનાથી આગળ બીજી જે કંઈ પણ વાત છે એ બધો વ્યવહાર છે. પરમાત્મા છું એવો વિકલ્પ એ પણ વ્યવહાર છે, પરમાત્માનો અનુભવ કરવો છે એ પણ વ્યવહાર છે, જ્ઞાન દર્શન ચારિત્ર પ્રગટ કરવું છે એ પણ વ્યવહાર છે, જાણવું દેખવું એ મારો સ્વભાવ છે એ પણ વ્યવહાર છે. આ બધા વ્યવહારના વચનો છે. હવે એ બધાની અંદરમાં પરથી છોડાવીને સ્વભાવનો મહિમા લાવવા માટે, સ્વભાવનો મહિમા આવે માટે એ બધી વાત કરવામાં આવી છે, પણ છે વ્યવહાર. લક્ષ નિશ્ચયનું એટલે ત્રિકાળી ધ્રુવ પરમાત્માનું લક્ષ થયા વિના, ચૈતન્યના લક્ષ વિના આત્માની ગમે તેટલી વાતો સાંભળે એનાથી મિથ્યાત્વના ચૂરે ચૂરા થતા નથી. અને એ ચૈતન્યના લક્ષ્ય આત્માની વાત વિચારતો નથી, ચૈતન્યના લક્ષ્ય આત્માની વાત સાંભળતો નથી. જે રાગને જીનવાણીની અંદરમાં પૂતગલના પરિણામ કીધા છે એ રાગ જીવમાં થાય છે એવી એને ભ્રાંતિ થઈ છે. આપણે બે ત્રણ ગાથાઓના માધ્યમથી જોઈએ કે આચાર્ય ભગવાને રાગને શું કીધું છે. બહુતરમી ગાથાની ટીકાની ચોથી લીટી છે. આશ્રવને જળ સ્વભાવ પણ હોવાથી, ચોથી લીટીમાં આશ્રવને જળ સ્વભાવ પણ હોવાથી, થવાથી નથી લખ્યું, હોવાથી ત્રિકાળ હોય છે, હોવાથી સદાય હોય છે, હોવાથી અનાદિ અનંત હોય છે. થવાની વ્યવસ્થા પર્યાયની અંદરમાં હોય છે, ક્ષણિક હોય છે, હોવાની વ્યવસ્થા સદાય હોય છે. આશ્રવને જળ સ્વભાવ પણ હોવાથી, 75મી ગાથાની પેલી લીટી જોઈએ. નિશ્ચયથી ટીકાની પેલી પંક્તિ, ટીકાની શરૂઆત ન્યાથી છે. નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ અને સ્પર્શરસ ગંધ વર્ણ શબ્દ બંધ સંસ્થાન સ્થૂળતા સૂક્ષ્મતા આદિ બહાર ઉત્પન્ન થતું જે નો કર્મનું પરિણામ. હવે નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિના અંતરંગમાં ઉત્પન્ન થતું કોનું પરિણામ? આત્માનું પરિણામ નથી લખ્યું, કર્મનું પરિણામ. એ બધું પૂતગલ પરિણામ છે, બધું પૂતગલ પરિણામ છે. પૂતગલ પરિણામ ને માને જીવના પરિણામ, પછી એનાથી છૂટો પડવાની કોશિશ કરે, કેવી રીતે છૂટો પડે? બાણું ગાથા કાઢીએ. ટીકાની નીચેથી બીજી લીટી. રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે, પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. ત્રાણું ગાથા સાતમી લીટી. રાગ દ્વેષ સુખ દુઃખ આદિરૂપ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. જીવને અનાદિકાળથી એવી ભ્રાંતિ થઈ છે કે રાગ જીવના પરિણામમાં થાય છે, એ જીવનો વિકાર છે. ખરેખર રાગ મારામાં થાય છે એવી ભ્રાંતિ જીવમાં થાય છે, રાગ નથી થતો. રાગ જો જીવની પર્યાયમાં થાય તો એ જીવનો સ્વભાવ થાય, અને જો જીવનો સ્વભાવ થાય તો કોઈ દિવસ એનો અભાવ ન થાય. એક વાત, સમયસર પરમાગમનો એક સિદ્ધાંત છે, જે પરિણામ જેના લક્ષ્ય થાય તે પરિણામ તે જ હોય, તેના ન હોય. તે જ જે પરિણામ જેના લક્ષ્ય થાય તે જ હોય. જળના લક્ષ્ય થયેલા પરિણામ જળ જ હોય, ચૈતન્યના લક્ષ્ય થયેલા પરિણામ ચૈતન્ય જ હોય. વસ્તુની વ્યવસ્થા એવી છે, અને એ વ્યવસ્થા એક વખત આપણને સમજાય તો ભ્રાંતિ એક મિનિટની અંદરમાં ટળી જાય છે. એ માને છે કે જીવનો વિકાર છે, જીવનો વિભાવ છે. પ્રભુ, એ જીવનો વિભાવ નથી, ઉદગલનો સ્વભાવ છે. તો ચારિત્ર ગુણની અસ્થિરતાનું પરિણામ છે કે નહીં? પ્રભુ, ચારિત્ર ગુણની અંદરમાં, આત્માની અંદરમાં સ્થિર થવું, લીનતા થવી અને લીનતા ન થવી. લીનતા થવી એનું નામ સમ્યક ચારિત્ર છે, અને ન થવું એનું નામ મિથ્યા ચારિત્ર છે. પણ ચારિત્રની રાગમાં લીનતા તો ક્યારેય થતી, ભ્રાંતિ થાય છે એ જુદી વાત. ભ્રાંતિ તો જીવને એવું થાય છે કે એક ચંદ્ર હોય અને એને બે ચંદ્ર દેખાવા માંડે, તો બે ચંદ્ર દેખાવા માંડે તો શું કરે, એક ચંદ્રને હટાવી દે. પ્રભુ, તારી દ્રષ્ટિનો દોષ છે, દ્રષ્ટિમાં ખામી છે, તો એ એક ચંદ્રની બદલે બે ચંદ્ર દેખાય છે, દ્રષ્ટિ ઠીક કર. એવી રીતે રાગ જીવના પરિણામ છે, એ દ્રષ્ટિનો દોષ છે, એ સમજણનો અભાવ છે. કારણ કે જ્ઞાન આત્મામાં થાય અને જ્ઞાનની અંદરમાં રાગ જણાય, જ્ઞેય જણાય, જણાય એની અંદરમાં, કારણ કે એમાં જ્ઞેયત્વ શક્તિ છે, એની અંદરમાં પ્રમેયત્વ શક્તિ છે, એને કારણે જ્ઞાનની અંદરમાં પ્રતિબિંબિત થાય, પ્રતિભાસિત થાય એવો એ જ્ઞેયનો સ્વભાવ છે. તો એ જ્ઞાનની અંદરમાં જણાય છે, એ જ્ઞાનની અંદરમાં જણાતા જ હું રાગી એવી એને ભ્રાંતિ થાય છે. કારણ કે એનું લક્ષ્ય એની ઉપર છે. લક્ષ જો સ્વની ઉપર હોય તો હું પરમાત્મા એવી દ્રષ્ટિ થાય છે, પરમાત્મા એવી દ્રષ્ટિ તો વિતરાગતાનો જન્મ થાય છે. રાગ ગુરુદેવસિંહને પૂછવામાં આવ્યું કે પ્રભુ, જો જીવના પારિણામિક ભાવમાંથી આવતી પર્યાય એ રાગ લઈને આવતી નથી અને રાગને લઈને જાતી નથી, તો રાગ આવ્યો ક્યાંથી? તો ગુરુદેવસિંહનો ઉત્તર એ હતો કે રાગ અધ્ધરથી આવે છે અને અધ્ધર જાય છે. પ્રભુ, એક વખત મારામાં જ્ઞાન થાય છે અને જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે, એ છઠ્ઠી ગાથાના પ્રવચનની અંદરમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ અનેક વાર વાતને સિદ્ધ કરી છે કે જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે, જ્ઞાયક જ જણાય છે. કારણ કે જેનાથી અભિન્ન હોય જણાય, જેનાથી ભિન્ન હોય ન જણાય. તો વસ્તુને સમજવાનું વિધાન ખૂબ નાનકડું છે, સહેલું છે. વિકલ્પોને સમાવવા પડશે, વિકલ્પોને સંક્ષિપ્ત કરવા પડશે, અને વિકલ્પોની સંક્ષિપ્તતા ત્યારે સંભવિત છે જ્યારે એ ત્રિકાળી ધ્રુવ પરમાત્માના લક્ષ્ય ચિંતન મનન શરૂ કરશે ત્યારે. અને પછી ત્રિકાળીની અંદરમાં તો હું પરમાત્મા છું એ છોડીને બીજો કોઈ વિકલ્પ જ નથી, બીજી કોઈ વાત જ નથી. શુદ્ધ છે, પરિપૂર્ણ છે, પરમાત્મા છે, ધ્રુવ છે, અનાદિ અનંત એક છે, એટલી જ વાત છે. અને એટલી વાતને એ સ્વીકાર કરી લે છે તો એ સડસડાટ સ્વભાવની અંદરમાં એનો પ્રવેશ થઈ જાય છે. વાત ટૂંકી છે, સંક્ષિપ્ત છે, નાનકડી છે, ભૂલ મોટી નથી, એક સમયની ભૂલ છે. અને ભૂલ એટલી છે કે એણે પોતાને પરમાત્મા માન્યો નથી, એણે ઊંડે ઊંડે પરિણામની અંદરમાં પરમાત્મા પણું પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે પોતે પરમાત્મા જ છે. એવી એની વ્યવસ્થા છે, એવો એનો સ્વભાવ છે, એવી એની અનાદિ અનંત વસ્તુ છે. પ્રભુ, તું વસ્તુને વસ્તુના સ્વ, ગુરુદેવ કીધું ને, વસ્તુને વસ્તુથી જોવે તો વસ્તુનો અનુભવ થઈ જાય. એ વસ્તુને વસ્તુથી નથી જોતો, એ ભેદ પાડીને જોવે છે. આ વસ્તુ વસ્તુની અંદરમાં આ વસ્તુ ઊભી કરે છે અને પછી એને જોવાનો પ્રયત્ન કરે છે. એટલે વિકલ્પોની પરંપરા ચાલે છે, નહીં વિકલ્પો લાંબા ચાલતા નથી. એટલે વિકલ્પો ઇધર ઉધર ઘૂમે છે, ઇધર ઉધર ચાલ્યા જાય છે, અને એને થાય છે મને સ્થિરતા નથી થતી. પ્રભુ, સૌથી પહેલાં તો તને મહિમા નથી આવી. મહિમા આવે અને એની રસ એનો ઉત્પન્ન ન થાય એવું કોઈ દિવસ બને નહીં. રસ ઉત્પન્ન થાય અને વીર્ય દિશામાં કામ ન કરે એવું કોઈ દિવસ બને નહીં. વીર્ય દિશામાં કામ કરે અને એકાગ્રતા ન થાય એવું કોઈ દિવસ બને નહીં. એકાગ્રતા થાય અને અનુભૂતિ ન થાય એવું કોઈ દિવસ બનતું નથી. તો સૌથી પહેલી જે કમી છે એને મહાતમ નથી આવ્યું. મહિમા નથી આવ્યો પોતાનો ત્રિકાળીદ રૂપ પરમાત્માનો, કે અનાદિ અનંતમાં અનંત પ્રયત્ન કરવા છતાં હું એવો ને એવો રહ્યું છું, મારી વસ્તુની અંદરમાં બિલકુલ આજ તક નથી આવી અનંત કાળ નિગોદની અંદરમાં. કાલે દ્રવ્યલિંગની આપણે વાત કરી તો એક ભાઈ કહેતા હતા, એ તો દ્રવ્યલિંગની આપણે અનંત વખત એવી દીધી, દ્રવ્યલિંગ એટલે બીજાની વાત નથી, આપણે અનંત વખત એવું કર્યું છે કે દ્રવ્યના પક્ષે આવ્યા જ નથી, દ્રવ્યના પડખે આપણે ચડ્યા જ નથી, શુદ્ધાત્માના પડખે આપણે આવ્યા જ નથી. એની અંદરમાં એ નિશ્ચયની વાત એમ કરીને એનાથી દૂર રહ્યા છીએ. વિકલ્પની અંદરમાં હું પરમાત્મા છું એવું વિચાર પણ કર્યું હોય તો પણ એની અંદરમાં પ્રમાણિકતા નથી, કારણ કે એને એવું છે કે એવા ચિંતન મનનના જોરમાં આત્માની અનુભૂતિ થાય છે, એટલે અનુભૂતિ થાય માટે હું પરમાત્મા છું એવું ચિંતન કરે છે. એટલે જ્યાં સુધી સ્વભાવની ગરિમા, એટલે મહિમા છે ને કોઈ લાવવાની વસ્તુ નથી, તમે વિકલ્પ કરો અને આત્માનો મહિમા આવે એવું નથી, પણ એની મહાનતા સમજાય, એની વિશાળતા સમજાય, એની અદ્ભુતતા સમજાય, એની અલૌકિકતા સમજાય, અનાદિ અનંત એકરૂપતા સમજાય, અનાદિ અનંત એકરૂપ મને એ અનેક રૂપતાને સ્પર્શે જ નહીં એવું એનું એકરૂપ. જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય એવા અનેક રૂપતાને એ સ્પર્શે જ નહીં એવું એનું એકરૂપ, અને એ હું સ્વયં પોતે એવું સમજાય અને મહિમા ન આવે એવું ત્રણ કાળમાં બનતું નથી. મહિમા લાવવાની વસ્તુ નથી, મહિમા અંદરથી આવે છે. જ્યારે એનું મહત્વ સમજાય છે, એની મહિમા સમજાય છે, એની અદ્ભુતતા સમજાય છે, ત્યારે એ અંદરથી ઉછાળો આવે છે. અને જેને ઉછાળો આવે છે એને વીર્ય એ દિશાની અંદરમાં ધસમસ્તુ પૂરની જેમ ચાલ્યું જાય છે, ઘોડાપુરની જેમ સ્વભાવ તરફ જાય છે, એની અંદરમાં વાર નથી લાગતી. પણ પ્રભુ તને એક વખત એનો મહિમા આવવો જોઈએ, એની અદ્ભુતતા ભાસવી જોઈએ કે ત્રિકાળ ધ્રુવ પરમાત્મા અનાદિ અનંત એકરૂપ સત્તા, એમાં કાંઈ જ નથી થતું, કાંઈ જ મને અનંત નિત્ય નિગોદની અંદરમાં અનંત કાળ રહ્યો અને પછી ક્યારે બહાર આવ્યો તો પણ એના સ્વભાવની અંદરમાં રંચ માત્ર પણ કાંઈ ઓછું ન થયું હોય એવી એકરૂપ વસ્તુ, એવી ત્રિકાળ વસ્તુ, એવી ધ્રુવ વસ્તુ, એવી સત્ય વસ્તુ, એવી સત વસ્તુ હું સ્વયં પોતે છું એવું સમજાય અને એનો મહિમા ન આવે એવું કોઈ દિવસ બનતું નથી. નથી આવતો તો હું સમજું કે વિકલ્પથી વસ્તુનું મૂલ્યાંકન કરે છે, સ્વભાવથી વસ્તુનું મૂલ્યાંકન નથી કરતો, અપેક્ષાઓથી વસ્તુનું મૂલ્યાંકન કરે છે, નયોથી વસ્તુનું મૂલ્યાંકન કરે છે, સ્વભાવથી નથી કરતો. નયને આચાર્ય ભગવાને પ્રપંચ કીધો છે, નયને નય જાળ કીધી છે, ઇન્દ્રજાળ કીધી છે નિયમસારની અંદરમાં. ઇન્દ્રજાળ શા માટે છે? કારણ કે એ નય છે ને એ એક ધર્મ બતાવે છે, અને જ્યારે તમે એક નયથી એક ધર્મને સમજો છો ત્યારે એનો પ્રતિપક્ષ નય ઊભી જ હોય છે. એટલે તમે ન પણ વિચાર્યું હોય તો બીજી નય પ્રતિપક્ષ નય ઊભી જ હોય છે, અને પ્રતિપક્ષનો પક્ષ એને વર્તતો જ હોય છે એવી સ્થિતિ સહેજે અંતરંગની અંદરમાં સર્જાઈ જાય છે. એટલે સાકરને શુદ્ધ નહીંથી શુદ્ધ કહેતા, શુદ્ધ નહીંથી મીઠી કહેતા, એ અશુદ્ધ નહીંથી તુરી છે, અન્ય છે, એવી વાત ઊભી થઈ જ જાય છે. એ નહીંનું સ્વરૂપ છે, એક નિશ્ચય નહીં જ એવી છે કે જેવી વસ્તુ છે એવી વસ્તુને બતાવે છે. તો એ નિશ્ચય નહીંના પક્ષમાં આવવાથી વ્યવહાર નહીંનો પક્ષ છૂટે છે, અને સ્વભાવના પક્ષમાં આવવાથી નિશ્ચય નહીંનો પક્ષ છૂટે છે. જ્યાં સુધી સ્વભાવના પક્ષમાં નથી આવતો ત્યાં સુધી નિશ્ચય નહીંનો પક્ષ નથી છૂટતો. અને જીનવાણીની અંદરમાં નિશ્ચય નહીંને પૂજ્ય કીધી છે, આદરણીય કીધી છે, સન્માનીય કીધી છે, આદર કરવા લાયક કીધી છે, અને છે પણ આદર કરવા લાયક, કારણ કે જેવી વસ્તુ છે એવી વસ્તુને બતાવે છે. પણ એ નહીંથી શુદ્ધ, નહીંથી વસ્તુ શુદ્ધ છે એવું નથી, વસ્તુ સ્વભાવથી શુદ્ધ છે, અને એ સ્વભાવથી શુદ્ધ છે એવું જે સમજે છે એને નયની વિવિક્ષા મટી જાય છે, નય પક્ષ છૂટી જાય છે, વ્યવહારનો પક્ષ છૂટે છે નિશ્ચયનો પક્ષ આવે ત્યારે, નિશ્ચયનો પક્ષ છૂટે છે સ્વભાવનો પક્ષ આવે ત્યારે. ને સ્વભાવ કહેતા અનાદિ અનંત, સ્વભાવ કહેતા નિરપેક્ષ, સ્વભાવ કહેતા સ્વયં પોતે, એવી વસ્તુ એની અનાદિ અનંત એકરૂપ છે, એની નય પક્ષ છૂટે અને અનુભૂતિ ન થાય એવું કોઈ દિવસ બને નહીં. પણ એ નયથી વસ્તુને જોયા કરે તો વિકલ્પની હારમાળાઓ ચાલ્યા કરે, એ વિકલ્પથી કોઈ દિવસ છૂટો ન પડી શકે. પૂજ્ય ગુરુદેવશ્રીએ એમ કીધું કે શાસ્ત્ર જ્ઞાન જે છે એની અંદરમાં જીવ અટવાય છે, આ જગ્યાએ આમ કીધું 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 છે, અને પછી બધાનો કરે ખીચડો. પણ જ્યાં જે વાત જે અપેક્ષાથી કરી હોય, જે નહીંથી કરી હોય, જે વાતને સિદ્ધ કરવા માટે કરી હોય, ત્યાં એ વાતને એ જ રીતે જોવે તો વાત બહુ ચોખ્ખી છે, બહુ ટૂંકી છે, બહુ સંક્ષિપ્ત છે. જે વાત અત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી 80 નંબરના બોલમાં કહે છે, પાંચ પદ શરણરૂપ છે, એટલે કે પાંચ પદરૂપ પોતાનો આત્મા જ શરણરૂપ છે. પાંચ પદરૂપ પોતાનો આત્મા જ, આત્માના લક્ષે જ મુનિપણું, આત્માના લક્ષે જ ઉપાધ્યાયપણું, આત્માના લક્ષે જ આચાર્યપણું, આત્માના લક્ષે જ અરિયંતપણું, આત્માના લક્ષે જ સિદ્ધપણું, એ બધું આત્માના લક્ષે થાય છે. તો આત્મા જ શરણરૂપ છે. એટલે તું સમ્યક દર્શન એ શરણરૂપ નથી, આલંબન લેવા યોગ્ય નથી. પાંચ પદ એ આલંબન લેવા યોગ્ય નથી. આલંબન શરણ એક શુદ્ધાત્માનું હોય છે, વેદન પર્યાયનું હોય છે, આલંબન દ્રવ્યનું હોય છે. શરણ આત્માનું હોય છે, પર્યાય ક્યારે પણ શરણ લેવા યોગ્ય નથી. કારણ કે એ સ્વયં પોતે ચલાયમાન છે. જે ચલાયમાન હોય, જે ક્ષણિક હોય, જે અનિત્ય હોય, એના લક્ષે નિત્ય કોઈ દિવસ પકડાય નહીં. અને જીવે અનાદિકાળથી પોતે સિદ્ધ છે એવું એના માયનું નથી. સિદ્ધ થવાની વ્યવસ્થા તો એને સ્વીકારી છે, પણ સ્વભાવથી સિદ્ધ છું એવું એને માયનું નથી. એના માટે ગુરુદેવશ્રી કહે છે કે વર્તમાનમાં સિદ્ધ થતો નથી તો સિદ્ધનું ધ્યાન કેમ હોય, જૂઠમૂઠ છે. અરે અંદરમાં શક્તિરૂપ સિદ્ધ સ્વભાવ તો વર્તમાનમાં મોજૂદ છે, અને તેથી તેનું ધ્યાન કરતા પ્રત્યક્ષ શાંતિનું વેદન આવે છે. આત્મા સ્વભાવે ત્રિકાળ સિદ્ધ સ્વરૂપે જ છે. સિદ્ધ થતો ત્યારે પ્રગટ નથી થતી, તેનું ધ્યાન જૂઠમૂઠ છે એવું નથી. પ્રભુ તું શક્તિએ સિદ્ધ છો, સ્વભાવે સિદ્ધ છો, અનાદિ અનંત સિદ્ધ છો, ને એનું લક્ષ્ય કરે છે તો સિદ્ધપદ પ્રગટ થઈ જાય છે. તો વાત માત્ર અને માત્ર ચૈતન્યના લક્ષ્યની છે. તું ચૈતન્યના લક્ષ્ય વર્ત પ્રભુ, ચૈતન્યના લક્ષ્ય આત્માની વાત સાંભળ, ચૈતન્યના લક્ષ્ય ધ્રુવધામની વાત સાંભળ, તો એ પુશિંગ ફેક્ટર ઠીક આવશે, આવશે ને આવશે. પુશ કરવા જશે તો પુશ નહીં થાય. એ શું કરે છે, એ રસ ને રૂચિને ક્રિએટ કરે છે. એ ક્રિએટ કરવાથી નથી થતી, એ સહજ છે, સ્વાભાવિક છે, નેચરલ છે. કારણ કે વસ્તુ પોતાની સ્વાભાવિક છે. જ્યારે વસ્તુ પોતાની સ્વાભાવિક છે એવી એને સમજણ થાય છે, અને એનો રસ અને વીર્ય એ દિશાની અંદરમાં ઉછળવા માંડે છે. ઉછળે છે ક્યારે, કે જ્યારે રસ અને રુચિ સ્વભાવ તરફની હોય ત્યારે, સ્વભાવની મહિમા આવે ત્યારે, કે હું આવી વસ્તુ અનાદિ અનંત સિદ્ધ. ગુરુદેવશ્રી કે તું સિદ્ધોનો સિદ્ધ છો, કે આ સિદ્ધ છે એવું નક્કી કરનાર તું સિદ્ધ છો. તો સિદ્ધોનો સિદ્ધ તું છો, પ્રભુનો પ્રભુ તું છો, ભગવાનનો ભગવાન તું છો. એવી પોતાની મહામહિમ વસ્તુ હોય અને એની એને મહિમા ના આવે એ કેમ ચાલે પ્રભુ. 114 નંબરનો એક બોલ છે, એની અંદરમાં ગુરુદેવશ્રી એમ કે છે, ચૈતન્યના લક્ષ વગર જે કાંઈ કર્યું તે બધું સત્યથી વિપરીત હોય. ચૈતન્યના લક્ષ વગર જે કાંઈ કર્યું, જે કાંઈમાં મુનિપણું આવી ગયું, જે કાંઈમાં સમિતિ ગુપ્તિ મહાવ્રત બધું આવી ગયું, જે કાંઈ પણ કર્યું, ચિંતન કર્યું, મનન કર્યું, ગોલન કર્યું, ઘૂંટણ કર્યું, અનુમાન જ્ઞાનની અંદરમાં અનંત વખત આવ્યો, પણ યથાર્થ નિર્ણય કરી, પાકો નિર્ણય કરી, અનુભવ જ્ઞાનમાં ન આવ્યો. એટલે કે ચૈતન્યના લક્ષ વગર જે કાંઈ કર્યું તે બધું સત્યથી વિપરીત હોય. સમ્યક જ્ઞાનની કસોટી ઉપર ચડતા એની એકી વાત સાચી ન નીકળે. ગમે એટલા પ્રયત્ન કરે છતાં સમ્યક જ્ઞાન પ્રગટ ન થાય, એકેય વાત એની સાચી ન નીકળે. માટે જેને આત્મામાં અપૂર્વ ધર્મ કરવો હોય તેણે પોતાની માનેલી પૂર્વની બધી વાતો અક્ષર અક્ષર ખોટી હતી એમ સમજીને, અક્ષર અક્ષર ખોટી હતી એમ સમજીને જ્ઞાનનું આખું વલણ બદલાવી નાખવું પડે. અક્ષરે અક્ષરે એનું ખોટું હતું, એની માન્યતા જે હતી બધી ખોટી હતી. એવું પ્રભુ તારે માનવું પડશે. હું સમજું છું ને મને સમજાય છે એવું અભિમાન ભગવાન આત્માને સમજવા દેતું નથી. શ્રીમદજી કહે છે, જયારે હું કાંઈ જાણતો ન હતો ત્યારે મને એમ લાગતું હતું કે હું બધું સમજું છું, જયારે ખરેખર હું આત્માને જાણું છું ત્યારે મને સમજાય છે હું કાંઈ જ નથી જાણતો. એને પોતાની માન્યતા તો ઝીરો શૂન્ય કરવી પડશે. બેનશ્રીબેન એમ કહેતા કે ગુરુદેવની વાત 25-30 વર્ષ સાંભળી હોય અને એમ છતાં આત્મા સુધી ન પહોંચાણું હોય તો શું કરવાનું? તો કે એ જેટલી વાત છે ને એ બધાને શૂન્ય કરી નાખવાનું, એને મીંડું કરી નાખવાનું કે મેં આજ દિવસ સુધી ગુરુદેવને જોયા જ નથી, 6 દ્રવ્ય અને 9 તત્વ કોને કહેવાય એની મને ખબર જ નથી, જીવ અજીવ કોને કહેવાય એની મને ખબર જ નથી. અને પછી ફરીને ગુરુદેવ પાસે જાય કે પ્રભુ આજે હું પહેલી વખત આપની પાસે આવ્યો છું, પોતાનું સર્વસ્વ ગુરુના શરણની અંદરમાં અર્પણ કરીને એકથી સાંભળે કે પ્રભુ આજે મને પહેલી વખત હું આપની પાસે આવીને આત્માની વાત સાંભળવા માંગુ છું, અને પછી સાંભળે. કારણ કે જૂનું સાથે રાખીને નવું કાંઈ પણ સાંભળશે તો એક પાટીની અંદરમાં કાંઈ લખેલું હોય ને એની ઉપર પાછું કંઈ લખે, વંચાવાનું જ નથી. અંદરમાં જૂના બધા અંધશ્રદ્ધાઓ વિકલ્પોની હારમાળાઓ ભેરી હોય અને એની અંદરમાં નિર્વિકલ સ્વભાવની વાત સાંભળે, એ ગૂંચવણ જ થવાનું, મૂંઝવણ જ થવાનું. એટલે પહેલાં તો તું જે સાંભળ્યું જ નથી એમ કરીને એને મીંડું કર, શૂન્ય કર અને એકથી શરૂઆત કર, અને પછી અનુભવ ન થાય તો બેનશ્રી એમ બોલે અમારી પાસે આવજે. પ્રભુ પોતાનો સ્વભાવ પોતાને ન સમજાય એવું, પણ તું પોતાની માન્યતા કાયમ રાખીને ગુરુની વાત સાંભળે છે. આની અંદરમાં કેટલી ચૈતન્યના લક્ષ વગર જે કાંઈ કરવું તે બધું સત્યથી વિપરીત હોય. જ્ઞાનનું આખું વલણ બદલાવી નાખવું પડે, પણ જો પોતાની પૂર્વની વાતને ઊભી રાખે અને પૂર્વની માનેલી વાતો સાથે આ વાતને મેળવવા જાય તો અનાદિના જે ગોટા ચાલ્યા આવે છે તે નીકળશે નહીં, અને આ નવું અપૂર્વ સત્ય તને સમજાશે નહીં. પોતાની સમજણ ચાલુ રાખીને આ વાત સમજી શકાશે નહીં, પોતાની માન્યતાઓને ચાલુ રાખીને આ વાત સમજી શકાશે નહીં. એ તો એને એક પોટલો બાંધીને એને એક તરફ તો રાખવો જ પડશે, અને જે વાત જ્યાંથી ચૈતન્યના લક્ષે તો ચૈતન્યના લક્ષે જ વાતની શરૂઆત થવી જોઈએ. મને એક ચૈતન્યના લક્ષ છોડીને બીજી કોઈ વસ્તુ સાથે કોઈ પ્રયોજન નથી. પરિણામની અંદરમાં રાગ હો કે વિતરાગતા મને કાંઈ ફરક પડતો નથી. એટલી પરિણામ સાથેની નિષ્ફળતા થાય, પરિણામથી એટલી ભિન્નતા સમજાય અને વસ્તુ સ્વાભાવિક અભેદ પરમાત્મા હું છું એવું લક્ષ થાય અને અભેદ અનુભૂતિ ન થાય એવું કોઈ દિવસ બનતું નથી. ચૈતન્યના લક્ષે બસ ઉપાડ ચૈતન્યના લક્ષે હોય છે, શરત ખાલી એટલી છે કે ચૈતન્યના લક્ષે નહીં, ચૈતન્યના લક્ષે નથી ઉપડતો, માટે એ બધું એને કઠિન થઈ પડ્યું છે. એ ઉપડો છે પર્યાયના લક્ષે, રાગના અભાવના લક્ષે, સંવરને પ્રગટ કરવાના લક્ષે, નિર્જરાની શુદ્ધિની વૃદ્ધિ થયાના માટે, મોક્ષની પ્રાપ્તિ માટે. એ ચૈતન્યનું લક્ષ નથી, એ પરિણામનું લક્ષ છે, પર્યાયનું લક્ષ છે, પરનું લક્ષ છે, અને એ લક્ષ્ય જ એને હંમેશા ઉપાડ કર્યો છે, માટે એ વસ્તુ સુધી પહોંચી નથી શકતો. એને પ્રયત્ન નથી કર્યો એવું નથી, પ્રયત્ન ખૂબ કર્યા છે, મહેનત ખૂબ કરી છે. ગુરુદેવ શ્રી કહે કે એવી દ્રવ્યલિંગી મુનિ પણ લીધું કે સિંહ ને શિયાળ આવીને ખાય તો એક ઉંકારો ન કરે એટલી ધીરજ અને શાંતિ રાખી હોય, પણ હું પરમાત્મા છું એવું લક્ષ નથી કર્યું તો બધા મીંડા છે. તત્વને સમજવાનો પ્રયત્ન કરે અને તત્વ ન સમજાય એવું કોઈ દિવસ હોતું નથી. નવ તત્વથી રહિત ભગવાન આત્મા છે, નવ તત્વ છે એ હેય છે. અને હેય કહેવાય કોને? કે નવ તત્વ હેય છે એવા હેય ભાવે પણ નવ તત્વને ન જોવે, હેય ભાવે પણ નવ તત્વને ન જોવે એનું નામ હેય છે. મારે તો પુણ્ય પાપ આશ્રવબંધનો અભાવ કરવો છે અને સંવર નિજરા મોક્ષ પ્રગટ કરવો છે, એ ભાવે કોઈ દિવસ પ્રગટ નહીં થાય. એમ તું હેયને ઉપાદેય કરે છે. એક વ્યક્તિ બચપનથી ખોટું બોલતી હોય અને કોઈ ગુરુ મળી જાય અને એ નક્કી કરે કે આજથી હું સાચું બોલીશ, અને પછી બહાર નીકળીને બધાને કહે કે આજથી હું ખોટું નહીં બોલું સાચું બોલીશ, ખોટું નહીં બોલું સાચું બોલીશ, ખોટું નહીં બોલું, ખોટું નહીં બોલું, ખોટું નહીં બોલું. એ ખોટું બોલે છે કે સાચું બોલે છે? ખોટા ઉપરથી એની દ્રષ્ટિ જ નથી હટતી. તો સત્ય બોલ્યું તો ત્યારે કહેવાય કે સત્ય બોલવાનું ચાલુ કરી દે, ઓલાને યાદ જ ન કરે. પર્યાયનું લક્ષ હેટું ત્યારે કહેવાય, વિકલ્પનું લક્ષ હેટું ક્યારે કહેવાય? જયારે ચૈતન્યની વાત છોડીને બીજી કોઈ વાત નીકળે જ નહીં. ચર્ચા કરે તો પણ ચૈતન્ય, ચિંતન કરે તો પણ ચૈતન્ય, સ્વાધ્યાય કરે તો પણ ચૈતન્ય, ગુરુદેવને સાંભળે તેમાંથી કાઢે ચૈતન્ય. વ્યવહારના બધા વિષયો જાણપણાના ઇન્ફોર્મેશન છે એમ સમજીને એને છોડી દે, અને નિશ્ચયની જેટલી વાત છે એટલી પ્રયોજનભૂત છે એમ કરીને એને ગ્રહણ કરે. પ્રભુ માર્ગને પામવાનું વિધાન તો આટલું જ છે. અર્જુન જેવી દ્રષ્ટિ કેર્યા વગર શુદ્ધાત્માનું લક્ષ થઈ શકતું નથી, અને પ્રભુ તે આજ સુધી એવી દ્રષ્ટિ નથી કરી, એવી આંખની પેના પણ નથી કરી, દ્રષ્ટિની એવી પેના પણ નથી કરી. માટે એ વસ્તુ પ્રત્યક્ષ હોવા છતાં પણ, પ્રગટ હોવા છતાં પણ, વિદ્યમાન હોવા છતાં પણ ત્યાં દ્રષ્ટિ નથી જતી, કેમ કે પર ઉપરથી પાછો જ નથી ફરતો. હવે આ સ્વચ્છ અને આ પર છે, હવે આ અહીંથી હટે. હવે હટે કેવી રીતે? અહીંયા દ્રષ્ટિ કરે તો હટે, અહીંયા દ્રષ્ટિ જ નથી કરતો તો આનાથી હટતો પણ નથી. એનો પ્રવાહ આમ જઈ રહ્યો છે, હવે પ્રવાહ આખો એને આમ કરવાનો છે. હવે એ આમ પ્રવાહ એનો થવો તો જોઈએ. ચૈતન્ય 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 છોડીને બીજું કઈ દેખાય જ નહીં, બીજું કઈ લક્ષ જ ન થાય, બીજું કઈ વિચાર જ ન આવે. અને ખાતા પીતા ઉડતા બેસતા હાલતા ચાલતા ફરતા રોતા હું પરમાત્મા હું પરમાત્મા હું પરમાત્મા એવું અંતરંગમાં ચાલ્યા જ કરે. ગુરુદેવ શ્રી કહે છે કે તું જેવી વસ્તુ છે એવો યથાર્થ નિર્ણય પણ નહીં કરે તો અનુભૂતિ કેવી રીતે થશે? વિકલ્પની અંદરમાં જેવી વસ્તુ છે એવો યથાર્થ નિર્ણય તો કર, યથાર્થ નિર્ણય કરીશ તો એ નિર્ણય પાકો થશે. યથાર્થ નિર્ણય કરીને પાકો નિર્ણય થશે, યથાર્થ નિર્ણય હશે તો પાકો થશે. હું પરમાત્મા છું, પરમાત્મા જ છું એવો પાકો નિર્ણય ત્યારે થશે કે હું પરમાત્મા છું એવો યથાર્થ નિર્ણય કર્યો હશે, તો એવું તે નક્કી કર્યું હશે. આગળના બોલમાં કહે છે, વર્તમાન વર્તમાન વર્તતી ચાલુ કાળની જ્ઞાન પર્યાય તે ત્રિકાળી નાયકનો જ એક અંશ છે, તેને અંતરમાં વાળતા ચૈતન્ય હીરો જ્ઞાનમાં આવે છે, અવયવ દ્વારા અવયવી ખ્યાલમાં આવે છે. જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળીને જુએ તો તારો ચૈતન્ય સૂર્ય તને ખ્યાલમાં આવશે, તેનો પ્રકાશ તને દેખાશે. જ્ઞાન છે એ પ્રગટ છે. વર્તમાન 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 જ્ઞાન 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 વિશું છે એ અવયવીનો અવયવ છે. ને ખરેખર તો છે ને જ્ઞાન જ્ઞાયક છે, જ્ઞાનમાં જ્ઞાયક છે એમ પણ નથી. જ્ઞાન તે આત્મા, તે જ્ઞાન જ્ઞાયક છે. તે જ્ઞાયક છે તો જ્ઞાયક છે બસ, એમાં જ્ઞાયક અને જ્ઞાન એવા વિભાગ નથી. જ્ઞેયની સાપેક્ષતાની અંદર એને જાણનાર જ્ઞાન છે એવા વિભાગથી વસ્તુને સમજાવવામાં આવી છે. પણ જ્ઞાન તો જ્ઞાયકથી ત્રિકાળ અભિન્ન છે, ત્રિકાળ અભેદ છે, સ્વાભાવિક અભેદ છે. અને એક સ્વચ્છ પાણી, એક મેલું પાણી હોય તો એ મેલા પાણીની અંદરમાં મેલા પાણીના પરસેન્ટેજ કેટલા એ લેબોરેટરીમાં આપો તો કહી દે ભાઈ આટલું મેલ છે ને આટલું સ્વચ્છતા છે. પણ સ્વચ્છ પાણી હોય ને એને લેબોરેટરીમાં આપો કે આમાં સ્વચ્છતાના પરસેન્ટેજ કેટલા. પ્રભુ એ સ્વચ્છ છે, એ સ્વચ્છ અને સ્વચ્છતા એવું સ્વચ્છ સ્વભાવની અંદરમાં વિભાગ હોતો નથી. મલિનતા હોય ત્યારે એના પરસેન્ટેજ નીકળે છે, પણ જયારે સ્વચ્છ જેવો પોતાનો સ્વભાવ છે એ ભાવે જયારે પરિણમે છે ત્યારે આ દ્રવ્ય અને આ પર્યાય એવા વિભાગ નીકળતા નથી. ત્યારે શુદ્ધ અને શુદ્ધ સ્વભાવ, શુદ્ધતા અને શુદ્ધ સ્વભાવ એવા વિભાગ નીકળતા નથી. બસ શુદ્ધ છે, પોતે છે, સ્વયં છે, અનુભવાય છે, એવી સહજ સ્થિતિ હોય છે. કારણ કે અનુભૂતિની અંદરમાં આત્માને આત્માનો અનુભવ છે એવું પણ નથી, પોતે છે બસ. ને જે અનુભવાય છે એ આત્મા, જે સ્વસંવેદન થાય છે એ આત્મા, જે વેદન થાય છે એ આત્મા, જ્ઞાન અને આનંદ આવે છે એ આત્મા. હવે એવી જે આનંદની જે સ્થિતિ છે એ ત્રિકાળીને અડતી નથી. એ અનુભૂતિ જે થઈ છે એ અનુભૂતિ ત્રિકાળીને સ્પર્શતી નથી. એ પર્યાયની શુદ્ધતા. પર્યાય પોતાના જ્ઞાયકને રચીને પોતાના જ્ઞાયકને અનુભવે છે, ત્રિકાળીને નથી અનુભવતી. કે ત્રિકાળી તો અવેદક છે, એટલે ત્રિકાળીનું શ્રદ્ધાન હોય છે અને દ્રવ્ય પર્યાયનું જ્ઞાન હોય છે, સમય એક. એ વાત કે છે, તેને અંતરમાં વાળતા ચૈતન્ય હીરો જ્ઞાનમાં આવે છે, અવયવ દ્વારા અવયવી ખ્યાલમાં આવે છે. જ્ઞાનની પર્યાયમાં અંતરમાં વાળીને જોવે, અંતરમાં વાળે એટલે હું જ્ઞાયક છું એનું નામ અંતરમાં વાળવું છે. પર્યાયને વાળવાની વ્યવસ્થા નથી. અંતરમાં વાળવાનો મતલબ હું જ્ઞાયક છું તેને અંતરમાં વાળી, જેવો પોતાનો ત્રિકાળ સ્વભાવ છે એવું જ્ઞાન કર્યું તેને વાળવું એમ કહેવામાં આવે છે. વ્યવહારના ઉપદેશો બધા આવા જ હોય છે. વાતને આપણે સમજવાની હોય છે કે અહીંયા શું હેતુ શું છે. જો કીધું જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળીને, કઈ પર્યાયને વાળે? જે પર્યાય પકડાતી નથી પર્યાયને વાળે, જે પર્યાય ભૂતકાળ થઈ ગઈ છે પર્યાયને વાળે, જે પર્યાય આવી નથી એ પર્યાયને વાળે, કઈ પર્યાયને વાળે? વાળીનો મતલબ જ એ છે કે જ્ઞાનમાં હું જ્ઞાયક છું એવો નિર્ણય કરે, એટલે જ્ઞાયકની સન્મુખતા થાય. જ્ઞાયકની સન્મુખતા થાય તો એને જ્ઞાયક તરફ, એટલે પેલા પરાંગમુખતા હતી, નવી જ્ઞાયક તરફની સન્મુખતા થઈ તો એને જ્ઞાયક તરફ વાળી એમ કહેવામાં આવે છે. આ 320મી ગાથાની અંદરમાં ગુરુદેવશ્રીએ આ સ્પષ્ટ કર્યું છે કે ઉપયોગ પેલા પરાંગમુખ હતો, રાગની સન્મુખ હતો, પરની સન્મુખ હતો, હવે સ્વભાવની સન્મુખ આવ્યો એટલે એને વાળો એમ કહેવામાં આવે છે. બાકી કોણ વાળે? જે વર્તી ઉત્પન્ન થાય એવી પરિણામની વ્યવસ્થાને જે સમજે છે એને પર્યાયનું કર્તૃત્વ હોતું નથી, પર્યાયની કરતા બુદ્ધિ હોતી નથી અને આ કરતાનું જોર એને છૂટતું નથી. પર્યાય પણ અકર્તા છે. અકર્તા છે એટલે તમે કરવા ધારો અને કઈ થાય પર્યાયની અંદરમાં એવું નથી. એ જે સમયે જે પર્યાય થવાની છે એ સમયે એ જ પર્યાય થાય છે. એટલે ત્યાં પણ તું અકર્તા ભાવે રહે પ્રભુ, મારા કરવાથી કઈ નથી થતું. શું થાય છે? ક્રમબદ્ધની વ્યવસ્થા જાણીને જીવ સ્વચ્છંદી થાય છે. ક્રમબદ્ધની વ્યવસ્થા જાણીને નિત્ય ત્રિકાળ ધ્રુવ પરમાત્મા ઉપર આવવા માટે ક્રમબદ્ધની વ્યવસ્થા સમજવાની છે. પર પદાર્થની અંદરમાં કઈ પોતે ઈચ્છતા હોય એવું ન થાય તો કે તો એ ક્રમબદ્ધ છે, આપણે શું કરીએ? પ્રભુ તને ક્રમબદ્ધના સિદ્ધાંતો જ નથી સમજાતા. પૂજ્ય ગુરુદેવશ્રી એમ કે છે, ક્રમબદ્ધ જેને સમજાય છે એની દ્રષ્ટિ દ્રવ્યમાં આવ્યા વિના રહેતી નથી. આ કરતા સ્વભાવ, ન્યા આ કરતા સ્વભાવ બતાવીને, ન્યા એના સટકારક પર્યાયને પર્યાયમાં રાખીને, એની થવા યોગ્યતા પ્રમાણે જ પર્યાય પરિણમે છે એવો નિર્ણય કરાવીને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવે, અંદરમાં વળે, સુધાત્મા તરફ વળે, સુધાત્મા તરફ ઝૂકે, હું સુધાત્મા છું એવો વિશ્વાસ આવે માટેનો આ સિદ્ધાંત છે. એની બદલે કીધું કે ભાઈ જેમ થવાનો, આપણે અનુભવ થવાનો કાળ નથી એટલે નથી થતું. તો આ સ્વચ્છંદતા છે. બારની અંદરમાં કઈ ઘટના ઘટે તો કે એ તો જો ક્રમબદ્ધ છે ને, એમાં જેમ થવાનું એમ થાય. પ્રભુ એ ક્રમબદ્ધની વાત અંદરમાં આવવા માટે છે. ક્રમબદ્ધની વાત બારની ચર્ચા માટે નથી. કારણ કે પરદ્રવ્યથી તો તું છૂટો પડ્યો ત્યારે તો પ્રમાણમાં આવ્યો છો, ત્યારે તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની મર્યાદામાં આવ્યો છો. દ્રવ્ય પર્યાય સ્વરૂપની વસ્તુની મર્યાદામાં આવીને જો તું પર્યાયના સ્વભાવને સમજીને દ્રવ્ય ઉપર નથી આવતો તો ચૈતન્યનું લક્ષ્ય છે નહીં. ચૈતન્યના લક્ષ વગર જે પણ પ્રવૃત્તિ થશે એ મિથ્યાત્વને પ્રબળ કરશે, મિથ્યાત્વને પ્રગાઢ કરશે. એટલે એ એમ જો વિચારતો હોય કે આપણે નિશ્ચય નહીંથી વસ્તુને જોઈએ છીએ તો પ્રભુ વ્યવહારને જેટલું મિથ્યાત્વ છે એનો પક્ષ, નિશ્ચય નહીંનો પક્ષ પણ એટલું જ મિથ્યાત્વ છે, એમાં કોઈ આતરો નથી. મિથ્યાત્વ મિથ્યાત્વ, એ આ ઓછું મિથ્યાત્વ ને આ વધારે મિથ્યાત્વ એવું નથી હોતું. એટલે કે છે, સ્વભાવના પક્ષે આવીશ, સ્વભાવના પડખે ચડીશ, ચૈતન્યના લક્ષ્ય હું સુધાત્મા છું એવું ચિંતન મનન એવું લક્ષ, એવી દ્રષ્ટિ, એવી નજર કરીશ તો અનુભૂતિ થશે, થશે ને થશે. માર્ગ કોઈ દિવસ અઘરો ન હોઈ શકે, માર્ગ કોઈ દિવસ લાંબો ન હોઈ શકે, માર્ગ હંમેશા ટૂંકો જ હોય છે, સંક્ષિપ્ત જ હોય છે. કારણ કે સ્વ, હવે સ્વની અંદર બીજી કોઈ વાત જ નથી, સ્વનું લક્ષ કરવાનું છે એવું પણ નથી, દ્રવ્યને જોવાનું છે એવું પણ નથી, હું દ્રવ્ય છું એટલું લાંબું પણ નથી, હું કીધું તો દ્રવ્યમાં સમાઈ ગયા એટલું ટૂંકું છે. મુનિરાજને હું પરમાત્મા છું એવો વિકલ્પ નથી કરવો પડતો. ગુરુદેવ શ્રી કે મુનિરાજ શાસ્ત્રની રચના કરતા હોય, પહેલો શબ્દ આ, બીજો શબ્દ મા લખી, બંને શબ્દની વચ્ચે અનુભૂતિ થઈ જતી હોય છે. તો એ અનુભૂતિ કેટલી સરળ હશે. વસ્તુને વસ્તુના સ્વભાવથી જોવે તો સહેલું છે, વસ્તુને વસ્તુના સ્વભાવથી ન જોવે તો અઘરું છે. પરમાથી સોમાં આવવાનું કોઈ વિધાન નથી, રાગમાંથી વિતરાગમાં આવવાનું કોઈ સાધન નથી. વિતરાગનો જ સીધો જન્મ થાય અને રાગનો ઉત્પાદ જ ન થાય એવી વ્યવસ્થા છે. પણ વિતરાગ પ્રગટ કરવાના લક્ષ્ય વિતરાગતા પ્રગટ થતી નથી, વિતરાગ સ્વભાવના લક્ષ્ય વિતરાગતા પ્રગટ થાય છે. તો પ્રભુ તું સ્વભાવને પડખે આવો, કારણ કે સ્વભાવ વ્યવસ્થિત છે, જે વ્યવસ્થિત છે એ સ્વભાવના લક્ષ્ય આવતા એ વ્યવસ્થા સમજાઈ જતા અનુભૂતિ થઈ જાય છે. એમાં ફેરફાર કરવાનો અભિપ્રાય એ અવ્યવસ્થા છે. આત્માનો અનુભવ કરવો છે તો તું પર્યાયની ક્રમબદ્ધતાને ચેલેન્જ કરે છે, એ અવ્યવસ્થા છે. વિતરાગતા પ્રગટ કરવી છે તો એ વિતરાગ મૂર્તિનો અભિનય છે. હું વિતરાગ મૂર્તિ છું એવા નિર્ણયની અંદરમાં વિતરાગતા પ્રગટ થઈ જાય છે એની સામે કઈ પ્રશ્ન નથી. જે સહજ થતી વ્યવસ્થા છે એને સહજમાં રહેવા દે, હું જેવો છે એવો નિર્ણય કર, હું જેવો છે એવી સમજણ કર. પ્રભુ તો એક વખત જેવો પોતે છે, જે રીતે છે, જેવડો છે, જેટલો છે, મહાન છે, એ મહાનને તે મહાન માન્યું નથી. તો વાત ફક્ત ને ફક્ત માનવાની છે. પોતાને મહાન માને અને સ્વભાવ ન દેખાય, ન સમજાય, ન અનુભવાય એવું ત્રણ કાળમાં બનતું નથી. એટલે ગુરુદેવ શ્રી એમ કે છે, અરે તને રુદન પણ આવ્યા નહીં કે મને મારો વિરહ. એટલે એમ કે છે કે તને તારા આત્માના વિરહની અંદરમાં ક્યારેય રોવું આવ્યું છે કે મારો આત્મા મારી પાસે નથી? રાત્રે ભર ઊંઘની અંદરમાં સફાળો બેઠો થઈ ગયો હોય, મારો આત્મા ક્યાં છે? એવું થયું છે કોઈ દિવસ? રાતની નિંદર હરામ થઈ ગઈ હોય. એટલે તારી ગરજ કેટલી છે, જરૂરિયાત કેટલી છે એની ખબર પડે છે. જેને એની ગરજ છે, જરૂરિયાત છે, રાત દિવસ એની પાછળ પડે છે. દિવસ રાત તુઈ તું, તુઈ તું, તુઈ તું, બસ એની પાછળ પડતો હોય છે. એની પાછળ પડતા એ વસ્તુ એને મળે જ છે. ગુરુદેવ શ્રી એમ કે પોતાનો કોઈ સ્વજન હોય અને એનો વિરહ થઈ જાય તો એના વિરહમાં રોવે છે. તે આત્માની અંદરમાં સ્વપણું નથી કર્યું એટલે તને એનો વિરહ કોઈ દિવસ લાગતો નથી. અરે એને રુદન પણ આવ્યા નહીં કે મને મારો વિરહ. મને મારો એટલે બીજાનો વિરહ તો એમાં રુદન આવે છે, પણ મને મારો પોતાનો વિરહ છે એમાં તને રુદન નથી આવતું. આશ્ચર્યની વાત છે ને. અને એને પોતાના આત્મા વિના એ રહી ન શકે, સૂઈ ન શકે, રાતોની રાતો મારો પરમાત્મા, મારો પરમાત્મા, હું પરમાત્મા, હું પરમાત્મા, એની ધૂન, એની લગન, એની જરૂરિયાત, એની ધગસ એને સતત નિરંતર રહ્યા જ કરે, રહ્યા જ કરે, રહ્યા જ કરે. અને એ ભગવાન આત્મા જવાબ ન આપે એવું અનાદિ અનંત કાળમાં કોઈ દિવસ બનતું નથી. માટે આપણે એ વાતની વ્યવસ્થાને સમજીએ કે પોતે સ્વયં પ્રગટ છે અને પ્રગટ હોવા છતાં પોતાને પોતાનો વિરહ છે. કેવી રીતે બને? એ પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે વસ્તુ પ્રગટ છે, અનાદિ અનંત પ્રગટ છે, પરિણામને વ્યક્ત કીધું એ અપેક્ષાએ આત્માને અવ્યક્ત કીધું, પર્યાયની અપેક્ષાએ દ્રવ્યને અવ્યક્ત કીધું, પણ દ્રવ્યને દ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે, વસ્તુને વસ્તુના સ્વભાવથી તો વ્યક્ત છે, પ્રગટ છે, વિદ્યમાન છે. અને જે પ્રગટ છે એને પ્રગટ કરવાની ન હોય, પ્રગટ છે એને હું પ્રગટ છું એવું માનવાનું હોય. તે આ પ્રગટ મહિનું છે માટે તું પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. છે પ્રગટ, એ પ્રગટને પ્રગટ જાણ, પ્રગટને પ્રગટ માન, અને એ પ્રગટ તને જવાબ ન આપે એવું કોઈ દિવસ બને નહીં. પોતાનો ભગવાન આત્મા સદૈવ પ્રગટ છે, સદૈવ વિદ્યમાન છે, સદૈવ હાજરા હજુર છે, ત્રિકાળ હાજરા હજુર છે, અને તે હું છું એવું નક્કી કરીને, એવો નિર્ણય કરતા, એવો પાકો નિર્ણય થતા સહજ માત્રની અંદરમાં એના દર્શન થાય છે. એવી વ્યવસ્થાને સમજીને હું પરમાત્મા જ છું એવું ચૈતન્યનું લક્ષ સૌ કોઈના અંતરંગમાં સહજપણે રહ્યા જ કરે એવી મંગલ ભાવના.